વ્યવસ્થિત એટલે ક્રમશઃ, અને એમાં પાછું અમે અક્રમ
લાયા.
એક તરફથી બધું જ વ્યવસ્થિત છે, કશું અવ્યવસ્થિત નથી.
વ્યવસ્થિત નોંધારું બોલાય નહીં, નોંધારી વસ્તુ નથી.
હાજી
એ આધારી છે.
પણ એટલે મેં કીધું કે આ પૂતગળ બધું વ્યવસ્થિત છે, અને એના અંદર આત્મા જોડાઈ ગયેલો, એ નીકળીને પોતે નીકળી જાય છે, એ અક્રમ છે. કે અક્રમ એટલે શું કહેવા માંગો છો?
આ વ્યવસ્થિત છે તે આધારી છે, એ નિરાધારી વસ્તુ નથી. લોકો નિરાધાર કરે ને નિર્પેક્ષ થઈ જાય.
એટલે ક્રમ ને પણ અમુક પડકેથી સમજાય, અને અક્રમ એટલે અમુક પડકેથી સમજાય.
વ્યવસ્થિત જો નિરપેક્ષ હોત ને તો અક્રમ આવે જ નહીં ને. પણ આ તો સાપેક્ષ છે, વ્યવસ્થિત આધારી વસ્તુ છે. કેવી છે?
આધારી.
તેના આધારે અવ્યવસ્થિત ના આધારે છે.
એટલે કે જૈન ભાષામાં નહીં, જેમ નહીં કે છે,
નહીં કે
છે, તો એ અમુક નહીં થી આખું વ્યવસ્થિત છે. પણ અમુક નહીં થી આમ છે,
એટલે આ અવ્યવસ્થિત ના આધારે વ્યવસ્થિત છે. એનો આધાર છે. અવ્યવસ્થિત ના હોત આધાર તો વ્યવસ્થિત હોત જ નહીં. કોઈ પણ આધાર જોઈએ દરેક વસ્તુનો આધાર.
હું આપનું જ્ઞાન હું હઠ હાથ આડીને ગ્રહણ કરી શકું એવો નથી.
ના,
હું ધીરે ધીરે મારા મગજમાં ઉતરે ત્યારે મને ઘટ બેસે. આ બધી વસ્તુ તો એવી નહીં ને.
ઉર્જીકરણ નવું કરી શકતો નથી. ઈચ્છા થાય છે માટે એને ઉર્જીકરણ કરેલું છે માટે આ થાય, નહીં તો નવું થાય જ નહીં કશું. પણ નવું દેખાય ખરું આપણને કે આ ઉર્જીકરણ થયું, નવું થયું. આ
સબલિમેશન ઓફ ધ પેશન, એનું ઉર્જીકરણ થતું દેખાય આપણને.
થાય જ
થાય,
પણ તે નવેસરથી ના થાય. એવું કરેલું છે, એવું યોજનામાં કહું નવું કરવું છે, ઈચ્છા છે, યોજનામાં કરેલી છે. રૂપક માં આવે છે
વ્યવસ્થિત,
બાકી બીજા ના આવે. તમે સમજો ને?
એટલી આપણને સભાનતા છે.
બાકી એટલી બધી શક્તિ હોય ને તો એક જણ પર ફેરફાર ના કરી શકે માણસ. પણ ફેરફાર કરેલું હોય તો ઉદય આવે. ત્યાં ત્યાં યોજના કરતી વખતે ફેરફાર કરેલું હોય તો ઉદય આવે.
નહીં તો એને ખ્યાલ જ ના આવે.
ફેરફાર કરેલું હોય ત્યારે, ત્યાં ઉદયમાં કરેલું હોય, ત્યાં કરેલું હોય ત્યારે આ ઉદયમાં આવે.
એટલે એને એને જે ખ્યાલ આવ્યો ઇન્સ્ટિંક્ટ નો, એ એની એટલી ભૂમિકા ઊંચી છે તો જ ખ્યાલ આવે એમ ને.
હા, એની તો જાગૃતિ હોય તો યોજના બરોબર ખ્યાલ આવે કે હું નવું કઈક કરી આપું. એ તો આગળ યોજનામાં થઈ ગયું, એ અહીંયા આગળ રૂપક માં ઉદયમાં આવે.
એટલે
આવો ખ્યાલ આવે તો પુરુષાર્થ શું કરવાનું?
નહીં તો ના આવે.
આવો દાદા, એને ખ્યાલ આવે છે કે મારે ઉર્ધ્વીકરણ કરવું છે, તો પછી એને પુરુષાર્થ શું કરવો? ઉર્ધ્વીકરણ કરવા
ના, એ જ ભાવ કરવાનો. તે પોતે એ કર્યું ને, એ આ સારું, એ આ ભાવ નહીં આવે, પણ આવતા ભાવમાં ચોક્કસ આવશે. અત્યારે યોજનામાં ફેરફાર કર્યો ને, આવતા ભાવમાં ચોક્કસ.
એટલે સાધા રીતે એમ કહેવાય છે કે મીરા કે મીરા એની જે પોતાની જે મૂળભૂત વૃત્તિઓ હતી એનું સબલિમેશન કર્યું.
આ માનો ને, આપડે કોઈ દાવડિયામાં આવતો તે,
હા, પછી એનો એકદમ ઉદ્ધાર થાય.
16 લોકો તે બનાવતો, પછી એની પર બધા પર ગુસ્સો આપણને લાગ્યા કરે છે, એનો દ્વેષ થયા કરે છે. એટલે આપણે નક્કી કરીએ કે આ દ્વેષ ખોટો છે, આ એમની પર ક્રોધ ખોટો છે, અને અમારે સંભાવે આ લોકો ઉપેક્ષિત રહેવું જોઈએ. સમજે ને? એટલે પછી એ પ્રમાણે આવે. પણ એ જ્ઞાન એને હોવું જોઈએ ને. જ્ઞાન હોય તો
રસ્તો સૂજે,
નહીં તો ના કરી
શકતો.
એટલે જ્ઞાન વગર નથી કરી શકતા લોકો.
પછી કોઈ પણ વૃત્તિનું સપ્રેશન કરે માણસ,
ખોટી રીતે દબાઈ દે
તો એ વિકૃત થઈ જાય.
તો પછી વિકૃત થાય
એ દ્રષ્ટિ કેવી રીતે બદલાય છે?
પછી મા બાપ એમ કે તારે આ રસ્તે નહીં જવાનો, ખોટી રીતે એના ઉપર અંકુશ મૂક્યા કરે, અંકુશ મૂક્યા કરે,
તો દબાણ આવે એની પર.
હા, કે ગમે એનું દબાણ આવે, તો એ જે વૃત્તિ હોય એ વિકૃત, પરવર્ઝન, એ પરવર્ટેડ થઈ જાય, એટલે વિકૃત થઈ જાય.
કોઈ વૃત્તિ હોય એ મા બાપ એમ કે આવું આ ખોટો રસ્તો છે,
અંકુશ રાખ્યો ખૂબ,
કે એના પર અંકુશ આવ્યો, કોઈ વૃત્તિ પર બહુ અંકુશ કર્યો
તો વિકૃત,
તો પછી એ વિકૃત થાય.
100% વિકૃત ના થાય, પણ અમુક પ્રકારમાં વિકૃત થાય, અમુક પ્રકારમાં પોતે હતું તેનો તે જ રહે, હતો તેનો તે વધે ઉડતો
વધે.
હા, અને એટલે અમુક પ્રકારમાં થઈ જાય.
એટલે વૃત્તિમાં દબાણ લાવવાની જરૂર,
અને અમુક પ્રકારમાં છે તે ફેરફારે થાય, સારો થાય.
એટલે અંકુશ લાવવાની જરૂર ખરી કે નહીં?
હા, એટલે અમુક પ્રકાર સારો થાય એમ કહું છું ને.
એટલે જરૂર ખરી થોડા?
ના, જરૂર ખરી એટલે એની નોર્માલિટી સમજવાની છે, બીજી કશું નહીં. જો કારણ કે આપણે જો આમ જ કરીએ, નથી કશું કેવું તો બગડી જશે,
બગડી જાય.
બહુ કેશો તો આમ થઈ જશે. શું કહ્યું? હું વાત કરું હમણાં.
આપણું જ્ઞાન લીધું હોય એને તો મૃત્યુ એની મેળે જ પોતાના ઘર તરફ પડવા માંડે.
પણ પેલો થઈ ગયેલું છે, ચિતરાઈ ગયેલું છે, યોજના થઈ ગયેલી છે
પોતાના ઘર તરફ પડવાની.
હા, યોજના થઈ ગયેલી, આ જ્ઞાન મળશે તેથી આવું થશે ને બધું
થઈ ગયેલું છે.
એટલે નવું કશું તો કરી શકે નઈ માણસ, વ્યવસ્થિત કહે છે.
એટલે વ્યવસ્થિત
બેંક ના મેનેજર એક આયા, તે મને એના મને એમ કે દાદાજી મને ઇનામ આપશે, મારા ગુણ સારા છે. મને કહે છે મારી વાઈફ ને કોઈ કશું કહ્યું નથી, છોકરા બિલકુલ કશું કેતો નથી. તમે મેનેજર કોને બનાયા?
મેનેજર કોને બનાવ્યું?
કેવું આ કરો છો? લાઈફ કેવાય તમારી? છોકરા બાપ કેમ થયા તમે? દાદાજી કશું કેતો નહીં તો હોય, બધા ક્રોધ તો કરે નહીં પણ કશું કેતો નથી. મેં કહું ક્રોધ નહીં કરવાનો, વ્યવહાર કરું. શું કહ્યું?
ક્રોધ સિવાય સારી રસ્તે વાળવા માટે
કેવા મૂછો ક્યાં છે? એટલે આમ કરીને જે કરવાનું, શું કરવાનું? આપડી મૂછ
ફૂંફાડો રાખો,
એટલે ચૂંટી ખાવાય હારી. એટલે છોકરો સમજી જાય કે આ ખેંચું છું એ જ્ઞાન અજ્ઞાન છે, એવું એને સમજાય. શું થાય?
અજ્ઞાન છે.
આ ખેંચું છું એ જ્ઞાન જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, એ વાત ચૂંટી ખાને છે. શું સમજાય એને? તો ભલે ને તાજના મા બાપ શું કરે? અહીંયા 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 જો બાબા શું કરે છે? ઊંચો પગ ઊંચા કરીને મારા ગજોમાં 10 પૈસા કાઢ્યા. હવે પેલો બાબા જણ હો મેં મહાન કાર્ય કર્યું, મારા પપ્પા થી વખાણે છે, મમ્મી હોવ વખાણે, એટલે હું આ ચોર બનાવ્યો.
માતા પિતા એ બાળક ને ક્રોધ કર્યા સિવાય એને સમજાવો,
એને સમજાવવા એટલું સમજાવવા એટલું જ.
પણ એનાથી પછી ભલે એ
સમજાવવા જતા ન ફરે તો એનું એ એનું પ્રારંભ. પણ તમારી ફરજો
બેસી રહેવું,
બધા તમે એમને ના બેસી રહ્યો, જોઈ શકો નઈ એમને. બરોબર, અમે આ છોકરાને વળીએ ખરા, પણ અમુક ટકોર મારીએ આમ કરીએ એમ કરીએ. આ બધી ઝીણી વાતો લોકોને ખ્યાલ નથી.